मंगलम भगवान वीरो मंगलम गौतम घणी मंगलम कुंद कुंदात्यु जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याणकारिकम् प्रदानम् सर्वधर्माणाम् जैनम् जयतुम् शंशनम् जैनम् जयतुम् शंशनम् नमस्मै साराय स्वानुभूत्या च काशिते चित्सिंभावाय भावाय सर्वे भावान्तरिञ्चिदि आत्मरूपयनूपमयदेवत याहि लखे भवसिन्धुतरो आत्मरूप
भरत भूमिना भगवान श्रीमद आचार्य कुंदकुन देव रचित आग्रंथादि राज समेसा रही बिराजमान से एमा 19मी गाथा लेवानो विकल्प से गाथा 19 से एनो विषय से કે આત્મા કેટલા વખત સુધી અપ્રતિબુદ્ધ છે તે કહો. પ્રશ્ન તો કાલવાચી લાગે છે, પરંતુ આચાર્ય દેવે એનો જવાબ જે છે એ ભાવવાચી આપ્યો છે. કેમ કે અહીંયા કહ્યું ને આત્મા, આ આત્મા કેટલા વખત સુધી અપ્રતિબુદ્ધ છે. પ્રશ્ન તો પર્સનલ હોઈ શકે છે, પણ જે જવાબ છે એ સાર્વજનિક છે. સમજો એમાં કેમ, એમ કેમ કે કોઈ એક વ્યક્તિ અગર જો મુનિરાજ પાસે જાય છે અને મુનિરાજ કોઈ નિમિત્ત જ્ઞાની છે, અવધિ જ્ઞાની છે, અને જો એને પૂછે કે મારું સમ્યક દર્શન અથવા મને આત્માની ઉપલબ્ધિ ક્યારે થશે, અજ્ઞાન મારું ક્યારે ટળશે, તો કહી શકે છે કે ભાઈ આ તિથિ આટલા વાગે તને સમ્યક દર્શન થશે. પરંતુ આ તું સાર્વજનિક છે. અહીંયા કહે કે કેટલા વખત સુધી અપ્રતિબુદ્ધ છે. અપ્રતિબુદ્ધનો અર્થ અજ્ઞાની, કે હે પ્રભુ મારું અજ્ઞાન ક્યાં સુધી રહેશે. બહુ સુંદર પ્રશ્ન છે, આપણો જ પ્રશ્ન છે. આપણે આચાર્ય કુંકુમદેવને પૂછી હશે કે મારું અજ્ઞાન ક્યાં સુધી રહેશે, અને ફળની ઓરથી લઈએ તો અજ્ઞાનનું ફળ દુઃખ છે. તો કે હે પ્રભુ હું દુઃખી ક્યાં સુધી રહીશ. દુઃખનું કારણ અજ્ઞાન છે, તો અજ્ઞાન મારું ક્યારે ટળશે, અથવા આ જે મારું અજ્ઞાન છે એ અજ્ઞાનના ભાવનો ઉપાય શું છે, અથવા હું દુઃખી કેમ છું. જે પણ રીતે પ્રશ્ન પૂછ્યો છે આ, કે એવું તો હું શું માનું છું તો જેથી કરીને મને આત્માની ઉપલબ્ધિ થતી નથી. આ રીતે ઉત્થાનિકામાં એમ કહ્યું છે. 19મી ગાથા અહીંયા એક પ્રકારથી આપણા તરફથી રજૂઆત કરી છે કુંકુંદેવને કે હે પ્રભુ મારું આ જ્ઞાન જે છે, આ મારું દુઃખનું જે કારણ છે એ ક્યારે ટળશે. કેમ પૂછવામાં આવ્યું એના પર થોડો વિચાર કરીએ. ઉત્થાનિકા લઈશું આપણે, એક પ્રવચન છે તો જેટલું સંભવ છે એટલો પ્રયાસ કરીશું. કે પાપના ઉદયમાં તો બહારમાં જે પ્રતિકૂળતા ભાસે છે ત્યાં તો દુઃખ લાગે છે, એ વાત છોડો. પુણ્યના ઉદયમાં બહારમાં ઘણો ઠાટ છે, અનુકૂળતાઓ છે, અથવા અનુકૂળતા ભાસે છે, ત્યાં પણ આકુળતા લાગે છે, વ્યગ્રતા લાગે છે, વિચલિતતા લાગે છે, એ વાત પણ ઠીક છે. પરંતુ જે આપણી ઓરથી જો પ્રશ્ન કરવામાં આવે તો કે પ્રભુ હું તો રોજ તમારી સેવા પૂજા કરું છું, રોજ સ્વાધ્યાય કરું છું, સાત તત્વની પરિભાષા પણ આવડે છે, એ સંબંધી મને યથાર્થ ખ્યાલ પણ છે, શું ઉપાદેય છે, શું હે છે, શું આશ્રયભૂત છે, બધી ખબર છે, તો પણ મારું કામ કેમ થતું નથી? કદાચિત આપણો દરેકનો પ્રશ્ન છે આ, કે આટલું આટલું સ્વાધ્યાય કરીએ છીએ, દેહ ને આત્મા જૂનું છે, જાણીએ છીએ, રાગ દુઃખનું કારણ છે, બધી જ ખબર છે, ખ્યાલ આવે ને, તો પણ આપણું દુઃખ અથવા આકુળતાનો અભાવ કેમ થતું નથી, કાંઈ કેમ થતું નથી? આ પ્રશ્ન છે અક્ષયભાઈ, હંમેશા રહે છે. બધું જ કરીએ છીએ, અભ્યાસ બી બરાબર કરીએ છીએ, હે ને, સાચા દેવશાસ્ત્રી ગુરુ મળ્યા, એમને સમજાવવા વાળા પૂજ્ય ગુરુદેવજી મળ્યા, કે એમને સત્ય ખોલી નાખ્યું આપણી ભાષામાં, અને આપણે સાંભળીએ પણ છીએ, આપણને ખ્યાલમાં પણ છે, પણ આપણું કાર્ય કેમ થતું નથી? આ એક પ્રશ્ન છે. ક્યાં સુધી હું અપ્રતિબુદ્ધ રહીશ, તો પણ હું અજ્ઞાની કેમ છું? હું સાત તત્વને જાણું છું, શાસ્ત્ર જાણું છું, સમયસારની તમે જે ગાથા ભણાવો છો એ પણ જાણું છું, તો મારું કાર્ય કેમ થતું નથી? પરમ આવશ્યક અધિકારમાં આજે ગુરુદેવજી 269માં શ્લોકમાં આનો જવાબ આપ્યો છે, કે એટલા માટે કામ નથી થયું, એ ત્યાંથી લઈએ જવાબ, તો કે તે આત્માને જાણ્યું નથી. બધું જાણ્યું છે પણ આત્માને, પછી એક લીટી લખી પાછી, આત્માને જાણ્યું નથી એમ નહીં, સ્વ આત્માને જાણ્યું નથી. એક એક લીટી જે એમની રહસ્ય જે છે, આત્માને જાણ્યું નથી એમને, સ્વ આત્માને જાણ્યું નથી, એટલે નિજ આત્માને, પોતાને ઓળખ્યું નથી. 17મી 18મી ગાથા એમને તે યાદ કરી, ખ્યાલ આવ્યો કે નહીં? કુલ મળીને આ પ્રશ્નનો એક શબ્દમાં જવાબ આપવો હોય આ ગાથાના આધારે, તો કહે છે કે જ્ઞાન તો છે, તને શાસ્ત્રનો અભ્યાસ છે, જ્ઞાન તો છે, પણ શું નથી? ભેદ જ્ઞાન નથી. આ ગાથાના આધાર પર કે બધી ખબર તો છે, પણ ભેદ જ્ઞાનનો અભાવ છે. કોઈ કહે અમને ભેદ જ્ઞાન પણ છે અને અમને બધી ખબર છે, તો એ ઘણી મોટી વાત છે. આગમના આધારે ભેદ જ્ઞાન, અભ્યાસરૂપ ભેદ જ્ઞાન, પરિણમનરૂપ ભેદ જ્ઞાન, આ ઘણી બધી અનુભૂતિના અંતર્ગત ચર્ચાઓ છે. આપણી પાસે સમય રહેશે તો ત્યાં પહોંચીશું. પહેલા આપણે આ ગાથાની ઉત્થાનિકા, એમાં જે સાર છે, એમાં જે હાદ છે, સમજીએ. કુલ મળીને એમ કહેવું છે કે ભાઈ, જો તું જ્ઞાન તું છે, પરંતુ ભેદ જ્ઞાનનો અભાવ છે, એટલે આત્માનું કાર્ય થતું નથી, એટલા માટે તું અપ્રતિભૂત છે, અજ્ઞાની છે, દુઃખી છે. એક જગ્યાએ આ વાત નથી આવી, અનેક જગ્યાએ આ કહ્યું છે કે તારે આત્માને જાણવો જોઈએ. આજે તો ઘણી વાર આવી ગુરુદેવજીને કે તારે આત્માને જાણવું, સ્વયંને જાણવું જોઈએ, ખ્યાલ આવ્યો? કેમ કે દુઃખનો સંબંધ જે છે એ અજ્ઞાન સાથે છે, અને સુખનો સંબંધ છે જ્ઞાન સાથે છે. જ્ઞાન અમે એને કહીએ કે જે સુખને લાવે, સાંભળ્યું? જ્ઞાન અમે એને કહીએ કે જે સુખને લાવે, જે સુખને ન લાવે એને અમે જ્ઞાન ન કહીએ. તો પછી શું કહીએ આપણે? જે જાણીએ જેને શું કહીએ? તો કે આગમાશ્રિત જ્ઞાન, વિકલ્પાત્મક જ્ઞાન, 82ના શબ્દમાં ઓગે ઓગે જ્ઞાન, ઉપર ઉપરનું જ્ઞાન, હે ને, જાણકારી રૂપ જ્ઞાન, ઇન્ફોર્મેશન રૂપ જ્ઞાન, જે શબ્દમાં જે ખ્યાલ આવે એ રીતનું જ્ઞાન છે. ખરેખર જ્ઞાન કોને કહે છે? કે જે જ્ઞાનને આનંદને વિના ભાવિષ્ય બનશે. જો જ્ઞાન થાય અને આનંદ ના આવે એમ ન બને, જ્ઞાન આજે થાય અને આનંદ કાલે આવે એમ ન બને, જ્ઞાન આ પર્યાયમાં થાય અને આગામી પર્યાયમાં આનંદ આવે એમ ન બને, જ્ઞાન થાય ત્યારે જ આનંદ થાય. તો જ્યારે જ્યારે આનંદ ન થાય ત્યારે તારે એમ સમજવું કે આ જ્ઞાન નથી. આવી એક ખ્યાલમાં આવે છે. તો આગળ એ વાત કરવામાં આવે છે કે ખરેખર આ જીવ અજ્ઞાની કેમ છે, અપ્રતિબુદ્ધ કેમ છે? તો કહે છે કે તને ભેદ જ્ઞાન નથી. અર્થાત તો મુમુક્ષુની સામે આ વાત કરવામાં આવે કે આ જીવ ક્યાં સુધી અજ્ઞાની રહેશે, ક્યાં સુધી દુઃખી રહેશે, તો એક લીટીમાંનો જવાબ આપવો હોય તો કે જ્યાં સુધી આત્માનુભૂતિ નહીં થાય ત્યાં સુધી આ જીવ દુઃખી રહેશે. બરાબર છે? આજે ગુરુદેવજીએ 17મી 18મી ગાથા અહીંયા યાદ કરી હતી, આજ વાતમાં, આજ પ્રસંગમાં. હા, એ 17 18, બરાબર છે? તો એમાં કહ્યું હતું, એમાં જુઓ આપણે કાઢો એ ગાથા પણ છે અહીંયા 17-18 ગાથામાં. સૌ પ્રથમ મોક્ષાર્થીએ શું કરવું જોઈએ? આપણે પહેલા છે ને આ 19મી ગાથા સાંભળો, કે 19મી ગાથાથી 38મી ગાથાનું જે પેકેજ છે એ પેકેજમાં 19મી ગાથામાં આત્મા અપ્રતિબુદ્ધ કેમ છે એ શરૂઆત કરી. આગળ ઘણી દલીલો કરવામાં આવે છે કે દેહ અને આત્માને એક માને છે, ભેદ વિજ્ઞાન નથી, જુદો માનતું નથી. અને આગળ ઘણી બહેસ કરવામાં આવે છે કે પ્રભુ દેહ ને આત્મા અમે જુદા માનીશું તો ભગવાનની બધી સ્તુતિ ખોટી પડી જશે, એટલે અમે તો એક જ માનીશું. અને એના પછી જવાબ આપે છે આચાર્ય દેવ કે ભાઈ તને નય વિભાગથી અજ્ઞાન છે, અને એ સ્તુતિ જો વ્યવહાર સ્તુતિ છે, હવે નિશ્ચય સ્તુતિ, સ્તુતિનું પકડ નથી. અને અજ્ઞાની સ્તુતિનો આધાર આપીને દેહ, વ્યવહાર સ્તુતિનો આધાર આપીને દેહ અને આત્માને અભિન્ન બતાવવા પ્રયાસ કરે છે હેને. અને આચાર્ય દેવ નિશ્ચય સ્તુતિનો આધાર આપીને દેહ ને આત્મા ભિન્ન છે એ પ્રૂવ કરે છે. અને છેક 19મી ગાથાવાળો અપ્રતિબુદ્ધ વાળો જીવ 38મી ગાથા આવતા આવતા પ્રતિબુદ્ધ થઈ જાય છે, જ્ઞાની થઈ જાય છે. અને પછી 38મી ગાથામાં કહેવામાં આવે છે કે જે જ્ઞાની થઈ ગયો અથવા જે સમ્યક દર્શન જ્ઞાન પ્રણવત આત્મા, જે જ્ઞાની થઈ ગયો છે, જે આત્મજ્ઞાની થઈ ગયો છે, જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થઈ ગઈ છે, એને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે? અર્થાત તો એને આત્મા કેવો લાગતો હશે, સમ્યક દર્શનમાં શું કરતું હશે, એની વિશેષ ચર્ચા આપીને બહુ રોચક ચર્ચા કરી છે. કુલ મળીને મારો એવો વિકલ્પ છે કે 19થી લઈને 38મી ગાથા અમે પાર્લા માટે સિલેક્ટ કરી છે કે જ્યારે જ્યારે આપણે અહીં આવવાનો યોગ થશે ત્યારે જ્યાંથી વિષય છૂટ્યો હશે ત્યારથી આપણે આગળ લઈને 38મી ગાથા સુધી આપણે એને અભ્યાસનો આપણે પ્રયાસ કરીશું. 19થી લઈને આ બાજુની ચર્ચા આપણે કરવી છે, પણ 19થી પહેલાની ગાથાઓ છોડવી નથી. તો અપ્રતિબુદ્ધ કેમ છે એની જે વાત કરીને એના આન્સરમાં એમ કહ્યું કે જીવને પોતાના આત્માને જાણતું નથી. અને આ વાત અનેક જગ્યાએ કરવામાં આવી છે. ગુરુદેવશ્રી આજે યાદ કર્યું તો આપણે એ ગાથાને પણ જોઈએ કે 17મી 18મી ગાથામાં વિષય જ એ છે કે મોક્ષાર્થીએ સૌપ્રથમ શું કરવું જોઈએ છે ને. એ જ ગાથામાં શું કરવું જોઈએ, મોક્ષાર્થી એટલે શું? જેને સુખી થવું હોય, મોક્ષાર્થી એટલે જેને સુખી થવું હોય, મુક્તિને પામવું હોય, મોહરાગ દ્વેષથી મુક્ત થવું હોય, દુઃખના કારણોથી મુક્ત થવું હોય, દુઃખથી મુક્ત થવું હોય, એને પ્રથમ શું કરવું જોઈએ? તો કે સૌથી પ્રથમ જીવ રાજાને જાણવું જોઈએ. સૌથી પહેલી કન્ડિશન ગુરુદેવજી તો બહુ જોરદાર કહ્યું કે દેહશાસ્ત્ર ગુરુને જાણવા જોઈએ એ વાતને કરી હેને. સટકાયના જીવો જીવો કેવા છે, કેટલા ભેદ છે, કેટલા પ્રભેદ છે, જીવસ્થાન શું છે, ગુણસ્થાન શું છે, માગ્નસ્થાન શું છે, કે એ જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? તો કે એ જાણવું જોઈએ એવું ન કહ્યું હેને. કર્મની ઓરથી, રાગની ઓરથી જીવના જે ભેદો પડે છે હેને, એ બધા ભેદોને જાણવું જોઈએ એમ ના કહ્યું. તો શું કહ્યું? એકમાત્ર જીવ રાજાને જાણવું જોઈએ. જાણવું જોઈએ પછી શું કરવું જોઈએ? અહીંયા પરમ આવશ્યક અધિકારમાં લખ્યું કે જાણવો જોઈએ, જાણ્યા વગર સદ્ધાન કોનો, આમાં પણ છે. અને જાણીને પછી આશ્રય કરવો જોઈએ, એટલું બાકી રહી ગયું છે. આપણે એટલું બાકી રહી ગયું છે કે બધું બાકી રહી ગયું છે, ખ્યાલ આવે? એટલામાં બધું જ છે એને, ખ્યાલ આવે કે નહીં? એ જ બાકી રહી ગયું છે એમ. બધું એના માટે જે કરવું પડે બધું કર્યું, સ્વાધ્યાય કર્યો, અભ્યાસ કર્યો, શિબિરો લગાવી, વાંચન કર્યું, બધું જ કર્યું. પણ આત્મા જે છે એને આ વાંચવાનો જે ભાવ છે અને જે વાંચવાની ક્રિયા છે એ આત્માની નથી, એ પૂતગલના પરિણામ છે. અને એવું જાણવાવાળું જે જ્ઞાન છે એ આત્માનું કર્મ છે, એ આત્માની પહેચાન છે. એટલી ભૂલ રહી ગઈ અથવા મોટી ભૂલ રહી ગઈ, ત્યાંથી શરૂઆત થાય છે. બહુ જોરદાર સમયસાર હેને આપણો પરિચય કરાવનાર ગ્રંથ છે. તો આગળ કહે છે કે આપણને આપણું પરિચય નથી, હું સ્વયંને જાણતો નથી. હેને, એકદમ આજે જ કોઈ વ્યક્તિ આવ્યો હોય તો શું વાત કર્યો છે કે હું સ્વયંને જાણતો નથી હેને, હું ફલાણા મંડળમાં ટ્રસ્ટી છું ને, હું પિતા છું ને, હું આનો પુત્ર છું ને, બધી જ ખબર છે મને, મારી સેન્સ બરાબર કામ કરી રહી છે, બધી જ મારી ઓળખાણ બતાવો. તો કહે છે કે એ જે તું ઓળખાણ આપે છે ને એ કર્મકૃત જીવની ઉપાધિઓ છે, વાસ્તવમાં એ તો જીવના કેરેક્ટર છે, વેશ છે, જીવનું સ્વરૂપ નથી, એ જીવનું પરમેનન્ટ સ્વરૂપ નથી. જીવ જે સામાન્યપણે જે જીવ ચેતન છે હું છું, ત્યાંથી શરૂઆત કરવાની છે. તો સૌ પ્રથમ મોક્ષાર્થીએ શું કરવું જોઈએ? તો કે આત્માને જાણવું જોઈએ, પછી એનું અનુસરણ કરવું જોઈએ, અને પછી એનું જ સદ્ધાન કરવું જોઈએ અને પછી એનું અનુસરણ કરવું જોઈએ. આટલી કન્ડિશન મૂકી આચાર્ય કુનકુનદેવે સ્વયં, અમરચંદ્ર દેવે સ્વયં લખ્યું એમ શ્લોકમાં કે સૌ પહેલા સાધ્યની સિદ્ધિ કરવા માટે શું કરવું જોઈએ?
સતત અનુભવામો અનંત ચૈતન્ય ચિન્નમ નખલુ નખલુ યસ્માદ અન્યથા સાધ્ય સિદ્ધિ.
એમને પણ કહ્યું શું કર્યું? સતત અનુભવામો, સતત અનુભવામો. જો 20મા શ્લોકમાં એ વાત કહી છે ત્યાં, અને બધી જગ્યાએથી તમને આગળની ગાથાઓ આ રીતે આપણે એની ચર્ચા કરી લઈએ છે ઉત્થાનિકામાં. જો અનંત અવિનશ્વર ચૈતન્ય જેનું ચિહ્ન છે, કોનું ચિહ્ન છે? આત્માને ઓળખવા માટેનું ચિહ્ન શું છે? ચૈતન્ય. સ્વયંને ઓળખવા માટેનું ચિહ્ન શું છે? ચૈતન્ય. ચિહ્ન ચૈતન્ય લક્ષણ દ્વારા પરદ્રવ્યથી ભિન્ન પોતાને ઓળખી શકાય છે, અને ચૈતન્ય ચિહ્ન દ્વારા આત્માના સામર્થ્યને પારખી શકાય છે, અને જો એનો નિર્ણય થઈ જાય અને એની પ્રતીતિ થઈ જાય તો આ જીવને દુઃખનું કોઈ કારણ વિશ્વમાં રહેતું જ નથી. બહુ સુંદર છે. સૌથી મોટી ભૂલ તો આ થઈ ગઈ કે પોતાના સ્વભાવને ભૂલ્યો છે આ જીવ. હું ચૈતન્ય સ્વરૂપ છું એ પોતાને ખબર નથી. એક ઉપાય છે, જેટલી બી સમસ્યાઓ હોય, અક્ષયભાઈ સમજવા જેવું છે, જેટલી બી સમસ્યાઓ હોય એ સર્વ સમસ્યાઓનું સમાધાન શું છે? સમયસાર અહીંયા સમયસાર બિરાજમાન છે. આચાર્ય કુનકુનદેવની આ બધી સુંદર ગાથાઓ છે, એમને આપણી સામે એક રજૂઆત કરી છે કે કોઈ જીવને કોઈ પણ સમસ્યા હોય તો અહીંયા આવો, હું દૂર કરી દઈશ. હેને તો કે સર્વે સમસ્યાઓનું સમાધાન શું છે? તો કે આ એક જ સમાધાન છે કે હું ચૈતન્ય સ્વરૂપ છું. પૂછો તમે કોઈ બી સમસ્યા પૂછો, આચાર્ય જે જવાબ આપે આ જવાબ સાચો ઠરશે. દરેક પ્રશ્નમાં, દરેક સમસ્યામાં આ સાચું પડશે. કોઈ એમ કે સાહેબ અમને છે ને શરીરમાં રોગ થઈ ગયો છે અને હાર્ટબીટ અમારા ઓછા થઈ ગયા છે અને નડી બ્લોક થઈ ગઈ છે, તો એનો જવાબ શું છે? ચૈતન્ય સ્વરૂપ છે હું છું એમ તું જાણ. હેને તું જેની ચર્ચા કરે છે એ ચૈતન્ય ચિહ્ન એનામાં નથી, એટલે તું નથી. હર ચીજની સમસ્યા, જે બી સમસ્યા જે હોય એનું સમાધાન આ છે, ચૈતન્ય ચિહ્ન દ્વારા. પાછું અનંત વિશેષણ આપ્યું છે, અવિનશ્વર છે, જે અવિનશ્વર અનંત ચૈતન્ય ચિહ્ન જે છે એવી આ આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ. કેમ? હેને અમે પોતાના આત્માને નિરંતર અનુભવીએ છીએ. નિરંતર કેમ? કારણ આપ્યું છે, કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. અને આમાં બી બહુ માલ છે આ કથનમાં ભાઈ. હેને જૈન શાસનમાં કહે છે કે આત્માની અનુભૂતિ કરવામાં પણ, આત્માને પ્રાપ્ત કરવામાં પણ આત્મામાં કાંઈ કરવાનું નથી. આત્મા જ્ઞાન સ્વભાવી છે, એમ અનુભવ કરવા માટે આત્માને જ્ઞાન સ્વભાવી બનાવવાનો નથી. જૈન શાસન એમ કહે છે કે કોઈ જગ્યાએ કાંઈ કરવાનું નથી, જે જેવું છે એવું માનવાનું નામ આત્માની અનુભૂતિ છે. સાધ્યની સિદ્ધિ કરવાની છે. સાધ્યની સિદ્ધિ, સાધ્યને પ્રગટ કરવામાં જે આત્મા ચેતન સ્વરૂપ છે એની સિદ્ધિ કરવાની છે. ભગવાન બનવા માટે હું ભગવાન છું એની સિદ્ધિ કરવાની છે. ભગવાન બનવાનું નથી, ભગવાન બનવા માટે કંઈ કરવાનું નથી. હું ભગવાન સ્વરૂપ છું, વિતરાગ સ્વરૂપ છું એની સિદ્ધિ કરવાની છે. એને સાધ્યની સિદ્ધિ કરવાની છે. અન્યથા ઉપપત્તિ છે ને, કોઈ ઉત્પત્તિ કરવાની વાત નથી અહીંયા, તો સિદ્ધિ કરવાનો મામલો છે. એ રીતે કહ્યું તો આ પ્રમાણે અહીંયા પણ એમ કહ્યું કે આત્માની સાધ્યની સિદ્ધિ કરવી હોય અથવા તો તારે સુખની સિદ્ધિ કરવી હોય અથવા તો સુખના કારણરૂપ સંવર્તત્વની પ્રાપ્તિ કરવી હોય અથવા તો રત્નત્રયની ઉપલબ્ધિ કરવી હોય તો શું કરવાનું છે? સાધ્યની સિદ્ધિ કરવા માટે આત્માની અનુભૂતિ કરવાની છે. હું ચૈતન્ય સ્વરૂપ છું એમ અનુભવ કરવાનું છે. એક વાત આ થઈ. હવે 17-18 ગાથામાં આવો. જયારે આપણે વાત ઉપાડી છે અને ઉત્થાનિકા રૂપથી, આપણે ઉત્થાનિકા એ ચાલે છે કે હું અપ્રતિબુદ્ધ કેમ છું. જવાબમાં એક વાત આવી કે તને આત્માની અનુભૂતિ નથી. 17મી-18મી ગાથામાં બી દુઃખ દૂર કરવાનો ઉપાય એમ આપ્યો કે પ્રભુ મારે મોક્ષાર્થી બનવું હોય, મારે મોક્ષ જવું હોય, મારે મોક્ષનું પ્રયોજન સાધવું હોય તો શું કરવું જોઈએ? તો કે જીવરાજાને જાણવું જોઈએ, એને પછી એનું જ સદ્ધાન કરવું જોઈએ અને એનું અનુસરણ કરવું જોઈએ. તો કે આ વાત કહી કુલ મળીને આત્માની અનુભૂતિ કરવી જોઈએ. સાંભળી જો. તો આટલું કહીને તરત જ પછી આ ગાથામાં આજ આની ટીકામાં આગળ કહે છે. શું કહે છે? મૂળ કથન. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાલ ગોપાલ સૌને લખ્યું છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાલ ગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવવા છતાં, છતાં નથી ભૂલવું આપણે, આવવા છતાં એનો અર્થ એ થઈ ગયો ને આવી રહ્યો છે છતાં, તો પેલા આવી રહ્યો છે એ વાત કરીએ. એક બાજુ તમે એમ કહો છો કે તારે સુખી થવું હોય, તારે અપ્રતિબુદ્ધપણાનું કલંક મટાડવું હોય, પ્રતિબુદ્ધ થવું હોય, જ્ઞાની થવું હોય, સુખી થવું હોય, તો તારે શું કરવું પડશે, આત્માની અનુભૂતિ કરવી જોઈએ. ને તમે જ એ જ ટીકામાં કહો છો કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. કોને? જ્ઞાનીને, કેવલીને, ગુરુદેવશ્રીને, કોને? હે ને, આબાલ ગોપાલ સૌને. અરે આબાલ ગોપાલ સૌને એ તો અહીંયાની ગાથાથી લીધું છે, એકેન્દ્રીય જીવને પણ, નિગોદના જીવને પણ. અને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં સૌને સદાકાલ, ક્યારે ક્રોધ કરતો હોય ત્યારે, ત્યારે પણ. અરે પોતાને આત્મા ના માનતો હોય ત્યારે પણ, અરે પોતાને દેહ માનતો હોય ત્યારે પણ, એ ત્યારે પણ એને શું થાય, શું છે, આત્માની જ અનુભૂતિ થઈ રહી છે. સાંભળી જોયું બરાબર? હે ને, થોડાક આપણે એક એક લોજિક મૂકીને આપણે ચર્ચા કરીશું કે વાત તો બરાબર છે. સૌને, આતંકવાદીને પણ, જ્ઞાનીને પણ, અજ્ઞાનીને પણ, દુશ્મનને પણ, દુષ્ટને પણ, હે ને, જે આત્મા છે ચાહે પર્યાયમાં કેવો પણ છે, પણ એને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં સદાકાળ પાછું પોતે જ, પોતે આવી રહ્યો છે, એમાં એને કંઈક કરવું પડે એમ નથી. ગજબ છે. એક બાજુ તમે કહો છો કે આત્માની અનુભૂતિ કરો, અને એક બાજુ તમે કહો છો કે આત્માની અનુભૂતિ થઈ રહી છે, તો આ બે કોન્ટ્રાડિક્શન લાગે છે. અને તમે અમને કહ્યું છે કે અપ્રતિભૂતપણું મટાડવું હોય તો આત્માની અનુભૂતિ કરવી પડે, અને મને તો થઈ રહી છે, તો પછી હવે મને તમે શું કામ એ કહો છો કે અનુભૂતિ કરો, અનુભૂતિ કરો, ઉપદેશ શું કામ આપો છો, પ્રેરણા શું કામ આપો છો? પ્રશ્ન તો થાય કે ના થાય, હે ને? સમજમાં આવે સંકિત? વાત સમજાય છે? અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યું છે, તો પ્રોબ્લેમ શું છે? અનુભૂતિ થઈ રહી છે, હર સમય થઈ રહી છે. તો કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો હોવા છતાં જે આ અનુભૂતિ છે, સાંભળજો, જે આ અનુભૂતિ છે તે હું છું. અરે અનુભૂતિ થઈ રહી છે એવું એ નથી જાણતો, આ અનુભૂતિ થઈ રહી છે એ હું છું એવું જાણતો નથી. ખ્યાલ આવ્યો? ટૂંકમાં આત્માને તો આત્માની જ અનુભૂતિ, જ્ઞાનની જ અનુભૂતિ થાય છે. આ જ્ઞાનાનુભૂતિ છે એ જ આત્માનુભૂતિ છે. આજ સુધી જ્ઞાની નહીં, અજ્ઞાનીને પણ રાગની અને જળની અનુભૂતિ થતી નથી. સમજો, બે ચાર વાતો મારે અહીંયા ખોલવી છે આ અનુભૂતિ સંબંધી. કે કોઈ કહે કે નહીં, રાગ જ્ઞાનીને તો, અજ્ઞાનીને તો રાગની અનુભૂતિ છે કે નહીં? ગુરુદેવશ્રી પ્રવચનમાં કહે છે કે આજે અનુભૂતિ થઈ રહી છે ને એ પર્યાયની વાત છે, દ્રવ્યની વાત નથી. અનુભૂતિ સ્વરૂપે દ્રવ્યની વાત છે. અનુભૂતિ સ્વરૂપે એટલે જ્ઞાન સ્વરૂપ. એના પહેલા એક વાત ક્લિયર કરીએ, થોડું ઓલું પેન્ડિંગમાં રાખજો ડિપોઝિટમાં. પેલો જ્ઞાની જે કે રાગી પણ, રાગીને પણ રાગની અનુભૂતિ નથી, જ્ઞાનની અનુભૂતિ છે. આપણે સિદ્ધિ કરીશું આજે એટલી જ. ખ્યાલ આવે કે નહીં? મને બતાવો કે અહીંયા જે અનુભૂતિ સ્વરૂપે ભગવાન આત્મા અનુભૂતિમાં આવી રહ્યો છે, એ અનુભૂતિ જે છે એ કયા ગુણની પર્યાય છે? આમ તો ક્લાસ જ હોય છે ને તમને પ્રવચન પરથી, તો આપણે થોડું ક્લાસ લઈએ. હે, બહુ સરસ. કોની કઈ કોની પર્યાય છે? જ્ઞાન ગુણની પર્યાય છે. તો પછી અહીંયા જે અનુભૂતિ કરવાની વાત કહે છે એ કઈ અનુભૂતિ છે? હા, બહુ સરસ. જો આમાં શું છે કે જે અનુભૂતિ જે છે સામાન્ય રૂપથી જોવામાં આવે, સામાન્ય કોઈ ટોપિક ચાલતો હોય, બંધારણનો ચાલતો હોય, તો અનુભૂતિ જે છે જ્ઞાનની પર્યાય છે. ખ્યાલ આવ્યો? શ્રદ્ધાનું કાર્ય પ્રતીતિ છે, જ્ઞાનનું કાર્ય સંવેદન છે, સંવેદન એટલે જાણવું, હે ને, અને ચારિત્રનું કાર્ય છે સ્થિરતા, રમણતા. આ એનું કાર્ય છે, મૂળ કાર્ય આ રીતે છે. તો જ્ઞાનનું કાર્ય શું છે? સંવેદન, ફિલિંગ, હે ને, સુખ દુઃખની ફિલિંગ નહીં, જાણવું જે થાય છે. આત્માને આજ સુધી અતિન્દ્રિય જ્ઞાન સુખવાળા જીવને પણ અતિન્દ્રિય સુખની અનુભૂતિ નથી હોતી, એ પણ જ્ઞાનની જ અનુભૂતિ છે. સુખ દુઃખની અનુભૂતિ નથી હોતી એ તો એક આત્મા છે, અભેદ કરીને એમ કહેવામાં આવે છે, પણ ખરેખર તો જ્ઞાનની અનુભૂતિ છે. હે ને, કોઈને પેટમાં દુખે છે તો એ કોની અનુભૂતિ છે? જ્ઞાની અનુભૂતિ છે. એ ખ્યાલ આવે કે નહીં? હવે જે પેલી અનુભૂતિ કહી, જે બીજી જે અનુભૂતિ પ્રગટ કરવાનું કહે છે, કઈ અનુભૂતિ છે? તો કે સમ્યક દર્શન પૂર્વક, સમ્યક દર્શન પૂર્વક, જે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પૂર્વક જે ચારિત્ર અથવા તો સ્વરૂપમાં લીનતા, સ્વરૂપમાં જે લીનતા ઉત્પન્ન થાય, લીનતા કરે છે, એવી જે વિતરાગ પરિણતિ છે, એવી જે શુદ્ધ ભાવ છે, એવી જે શુદ્ધ પરિણતિ છે, એને વાસ્તવમાં અનુભૂતિ કહે છે. તો જયારે મોક્ષ માર્ગનું પ્રકરણ હોય ત્યારે અનુભૂતિ કયા ગુણની પર્યાય છે? મોક્ષ માર્ગના પ્રકરણમાં અનુભૂતિ એ શ્રદ્ધાગુણ ચારિત્રની શુદ્ધ પર્યાય છે અનુભૂતિ, મોક્ષ માર્ગનું પ્રકરણ હોય ત્યારે. પરંતુ જયારે આત્માના બંધારણનું પ્રકરણ હોય ત્યારે અનુભૂતિ કોનું કોનું કાર્ય છે? તો કે જ્ઞાન ગુણનું છે. આપણને અનુભવ છે કે નહીં? કોઈ બી જો બાહ્યમાં લૌકિકમાં આપણને કોઈ સંબંધી જ્ઞાન છે, મને બિલ્ડિંગ બનાવવાનો અનુભવ છે, બહેનોને કહે અમને રસોઈ બનાવવાનો અનુભવ છે, તો એ જે અનુભવ છે એ શું છે? એ જ્ઞાનનું કાર્ય છે. પણ અહીંયા જે અનુભૂતિ કહી છે એ અનુભૂતિ વાસ્તવમાં આત્માની અનુભૂતિ, એટલે એકત્વ બુદ્ધિની, આત્મા સ્વભાવમાં અહમબુદ્ધિ કરી અને જે ઉપયોગની લીનતા છે. આજે એ પણ આવ્યું હતું પરમ આવશ્યક અધિકાર, અમારું પરિણામ બદલાઈ ગયું હતું કે હું આ જ અધિકાર લઈ લો, પણ મેં કીધું આ પણ એક એંગલો આપણે મૂકીએ. હે ને, જન્મ મરણનો અભાવ કરવો હોય તો જીવે શું કરવું? વાત તો બધી એક જ જગ્યાએ છે, એક જ છે. હે ને, તો શું કરવું જોઈએ? જન્મ મરણનો અભાવ એ જ છે ને પહેલી લીટી. શું કરવું જોઈએ? તો કહે છે કે એને કોનો સંગ કરવો જોઈએ? તો કે આત્માનો સંગ કરવો જોઈએ. આવ્યું ને, આત્માનો સંગ કરવો જોઈએ. મેં એક શબ્દ કહ્યું ગુરુદેવજીએ, શુદ્ધો ઉપયોગ કરવો જોઈએ. પરમ આવશ્યક કાર્ય અનુભૂતિ કહો, એમાં આત્મસ્થિરતા કહો, સ્વરૂપ સ્થિરતા કહો, કે શુદ્ધોપયોગ કહો, બધી એક જ વાત. આ જીવે અનાદિકાલથી પરનું લક્ષ કરીને શુભ શુભ ભાવ કર્યા છે, હે ને, અર્થાત તો એવા શુભ શુભ પરિણામના કારણે એનું ફળ જે છે એ જન્મ મરણ છે. પ્રવચન સારમાં ગાથા છે 151, 152, 100, આ જીવને શરીર કેમ મળે છે? તો શુભ શુભ ભાવના કારણે શરીર મળે છે. બે ત્રણ વાર બોલું છું, શુભ શુભ ભાવના કારણે શરીર મળે છે. ના ના, અશુભ ભાવના કારણે શરીર મળે એ તો કહો, પણ શુભ ભાવના કારણે બી શરીર મળે છે, ત્યાં બહુ ખુલાસા કર્યા છે. એટલે અહીંયા એક વાત એ શું આવી કે સૌથી પહેલા જે અહીંયા ત્યાં પણ એમ કહ્યું કે શુદ્ધાત્માની અનુભૂતિ. તો અનુભૂતિ એ જયારે મોક્ષ માર્ગનું પ્રકરણ ચાલતું હોય, ત્યારે આપણે પ્રયોજનભૂત કાર્ય કરવાનું પ્રકરણ ચાલતું હોય ત્યારે અનુભૂતિ નામનો કોઈ શબ્દ કોઈ બી વક્તા બોલે તો એ અનુભૂતિમાં એમ સમજવાનું કે અહીંયા રત્નત્રયની એકતા, રત્નત્રય પ્રગટ કરવાની વાત ચાલી રહી છે. એક વાત એ આવી, એટલે અનુભૂતિનું ફેક્ટર ક્લિયર થઈ ગયું. હવે આપણે મૂળ પેલા પોઈન્ટ પર આવી જાઓ કે તમે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સર્વને અનુભવમાં આવી રહ્યો છે એમ તમે જયારે કહો છો, તો જે અનુભૂતિ થાય છે અમને, તો કે એ જ્ઞાની અજ્ઞાની બધાને આત્માની જ અનુભૂતિ છે. સાંભળજો, દરેક જીવને આત્માની અનુભૂતિ છે, અહીંયા એમ લખ્યું છે. બરાબર છે. હવે આપણે એમાં વાત લીધી કે અજ્ઞાનીને તો જડની અનુભૂતિ થતી હશે. અજ્ઞાની એટલે મિથ્યા દ્રષ્ટિ, જે દેહને પોતાનું સ્વરૂપ માને છે, દેહને આત્માને એક માને છે, રાગ અને જ્ઞાનમાં ભેદ નથી જાણતો, એને તો એ રાગની જેને અનુભૂતિ છે, રાગ પોતાનું કર્તવ્ય માને છે, શરીરને પોતાનું સ્વરૂપ માને છે, એને તો વાસ્તવમાં શરીરની અનુભૂતિ થતી હશે ને? તો કહે છે કે નહીં, એને પણ જ્ઞાનની અનુભૂતિ થાય છે. થાય છે જ્ઞાનની અનુભૂતિ, માને છે રાગની અનુભૂતિ. ખ્યાલ આવે? થાય છે જ્ઞાનની અનુભૂતિ, માને છે રાગની અનુભૂતિ, એટલા માટે એ અજ્ઞાની છે. અહીંયાથી પકડજો આ વાતને. અજ્ઞાની કેમ છે? કે હર સમય રાગ થયો, આત્માની પર્યાયમાં રાગ થયો કે રાગનું જ્ઞાન થયું? સમયસર બિરાજમાન છે, પ્રવચન સારો તો એમ લે કે રાગરૂપ પ્રણમિત થાય છે. અરે ત્યાં પણ એમ કહે છે રાગરૂપ પ્રણમિત થવા છતાં પણ આત્મા રાગનો કરતા નથી. અરે આત્મા રાગને જાણવા છતાં પણ એ રાગના જ્ઞાનનો કરતા તો છે, પણ રાગનો કરતા નથી, આત્મા પરનો કરતા નથી. એનું એ પૂદગલના પરિણામ છે. સિદ્ધિ તો એ જ કરવી છે. જ્યાં પણ રાગને આત્માનો કરતા કહે કે રાગને પૂદગલનો કરતા કહે, બંનેમાં સ્વભાવની દ્રષ્ટિ કરાવી છે, એ ધ્યાન રાખજો. બંને વિવક્ષાઓ ચાલતી હોય છે. અહીંયા કહે છે કે ભાઈ જે પર્યાયની અંદર, ભાઈ અક્ષયભાઈ આ વાત ચાલે છે, પર્યાયની અંદર જે રાગ થાય છે એ વખતે બી પર્યાય બી પર્યાયમાં બી રાગ અને જ્ઞાન બે જુદા રહે છે. અગર પર્યાયમાં રાગ અને જ્ઞાન એક થઈ જાય, પર્યાયમાં રાગ અને જ્ઞાન એક થઈ જાય તો સ્વભાવ રાગી થઈ જાય. પર્યાયની વાત કરું છું, જો સ્વભાવમાં તો રાગનો શરીરનો ત્રણે કાળે અભાવ છે એ વાત તો પરમ સત્ય છે, એ વાત તો આપણે બહુ સાંભળી છે. પણ પર્યાયની અંદર જયારે રાગ ચાલતો હોય, રાગરૂપ પ્રણમિત થતો હોય, રાગને પોતાનું સ્વરૂપ માનતો હોય એવા જીવને પણ રાગ અને જ્ઞાન પર્યાયમાં પણ અલગ રહે છે. ખ્યાલ આવે કે નહીં? એ ભલે માનતો નથી એટલે અજ્ઞાની છે, માનતો નથી એટલે લાભ નથી, પણ એ જો પર્યાયમાં એક થઈ જાય તો વાત પતી જાય. અરે સ્વભાવનું જે પ્રતિનિધિત્વ કરવા વાળું જે અંશ છે, સ્વભાવનું જે પ્રતિનિધિત્વ કરવા વાળું એ પર્યાયમાં જાગૃત હોવું જોઈએ. જાગતો જીવ ઉભો છે એ પર્યાયની વાત છે, પર્યાયમાં જાગતો જીવ ઉભો છે હર સમય. એવો એક પણ સમય નથી કે ત્યાં આત્મા ઉભો નથી. શુદ્ધ તરીકે છઠ્ઠી ગાથા લઈ લો, અનેક પ્રમાણો તમને બતાવીશું આ વાતને. કે છઠ્ઠી ગાથામાં ત્યાં કહે છે, સાંભળજો બહુ સરસ વાત છે, આ વાતની પુષ્ટિ કરે છે કે આ આત્મા પરને જાણે છે, પરને જાણે છે અથવા આ આત્મા ગેયાકાર રૂપ પ્રણમન થાય છે એટલે એને ગાયક પણ પ્રસિદ્ધ છે. છે કે નહીં? આ લીટી બધાને ખબર હશે, બહુ વેલ નોન છે ને. આ શું કહે છે કે આ આત્મા ગેયાકાર રૂપ પ્રણમન કરે છે. ગેયાકાર રૂપ પ્રણમન કરે છે એનો અર્થ શું? પરને જાણે છે, પર સંબંધી એ જ્ઞાન કરે છે, કરે છે એટલે એને ગાયક કહેવામાં આવે છે. અહીંયા ગાયક કોને કહ્યું? અહીંયા દ્રવ્યને ગાયક કહ્યું કે પર્યાયને ગાયક કહ્યું? એ પકડજો બરાબર, ખ્યાલ આવ્યો? પર્યાયને ગાયક કહ્યું, કેમ કે જે કુટસ્થ જે ગાયક છે ને ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, એમાં તો જાણવાની ક્રિયા જ નથી. અહીંયા તો જાણવાની ક્રિયા શામાં થાય છે? એ ઝલકન ભી ગાયક છે. હે જ્ઞાન માત્ર નિજ ગાયક જીન મે હૈ ગે ઝલકતે, એ ઝલકન ભી ગાયક હૈ જીન મે નહી ગે મહેકતે. આવ્યું કે નહીં? એ ઝલકન ભી ગાયક હૈ, ઝલકન એટલે પર્યાય. એમાં ગે ઝલકે છે પણ એમાં ગે મહેકતા નથી, એમાં ગેની ગંધ નથી. હેલા એ વાત ચાલે છે? ત્યાં વાત બીજી લેવી છે આપણે કે ગેયાકાર રૂપ જ્ઞાન થાય છે, ગેયો સંબંધી જ્ઞાન થાય છે અને એટલે એને ગાયક પણ પ્રસિદ્ધ છે. એ પર્યાયને કહે બે ગાયક, એક અક્રિય ગાયક ને એક સક્રિય ગાયક. ખ્યાલ આવે? પર્યાયને પણ ગાયક કહે છે, બરાબર છે? તો એ જે પર્યાયને જે ગાયક કહી પછી લીટી શું છે બોલો? તો પણ એને ઘેકૃત અશુદ્ધતા નથી. કોને? ખ્યાલ આવ્યો ભાઈ? જે આત્મા ત્રિકાલ શુદ્ધ છે ને એની સિદ્ધિ પર્યાયમાં કરવાની છે. અને એ અજ્ઞાનીની પર્યાયમાં પણ હે ને, એ વખતે જે જ્ઞાન અને રાગ એક થયા નથી એવું દેખાઈ જાય તો ગાયક શુદ્ધ છે એની દ્રષ્ટિ થઈ જાય. ખ્યાલમાં આવે છે આખી વાત? આ રીતે છે. માની લો કે આપણા પર્યાયની અંદર ક્રોધ થયો, ક્રોધ થયો તો એ વખતે બી જ્ઞાન ગાયક એકરૂપ છે, ગાયક શુદ્ધ છે, ગાયક ધ્રુવ છે, આ બધી જે ગાયકની વિશેષતાઓ ચાલે છે એ વિશેષતાઓનું જે એ વિશેષતાઓનું પ્રદર્શન, એ વિશેષતાઓની સિદ્ધિ, એ વિશેષતાઓની પ્રસિદ્ધિ એ કરનાર કોણ છે? પર્યાય. અને પર્યાયમાં થઈ રહી છે, થઈ રહ્યું હોવા છતાં એ તરફ આસક્તિના કારણે એને ધ્યાન જતું નથી. મૂળ વાત આ છે ભાઈ. પકડમાં આવે છે? એક છે ભાઈ, વાત પકડીજો, નહીં તો પ્રશ્ન કરજો આપણને. આજે રવિવાર પણ છે, ખ્યાલ આવ્યો? એટલે એ માની લો કે જેમ કે આપણને ક્રોધ આવ્યો, આજે ક્રોધ આવ્યો બરાબર છે, ગઈકાલે ક્રોધ આવ્યો, પરમ દિવસે ક્રોધ આવ્યો, તો ક્રોધ છે કે જતું રહ્યો? ક્રોધ તો જતું રહ્યો, પણ જ્ઞાન, જ્ઞાન છે. એટલે જ્ઞાન ને ક્રોધ આપણે એક થયા નતા. અને ગઈ જે જતો રહ્યો ક્રોધનું જ્ઞાન છે પણ ક્રોધ નથી, એટલે જ્ઞાન ક્રોધ રૂપે થયું નથી. હવે જ્ઞાન ક્રોધ રૂપે થયું નથી એવો અનુભવ થયો તો એ કોના કારણે જ્ઞાન ક્રોધ રૂપે થયો નથી? કેમ કે આત્મામાં એવું સામર્થ્ય છે કે જ્ઞાન એ રૂપે થયો નથી, તો એ સામર્થ્યની દ્રષ્ટિ થઈ હે ને. અને પર્યાયમાં, પર્યાયમાં વેદન થયું, દ્રવ્યનું વેદન હોતું નથી, પર્યાયમાં પર્યાયનું વેદન હોય છે. અને અનુમાન જ્ઞાનમાં પૂરા દ્રવ્યનું જ્ઞાન થાય છે, અનુભવ પૂર્વકનું અનુમાન જ્ઞાન જ સાચું જ્ઞાન છે. આખી વાત પીકડીમાં આવે છે? આ રીતે છે. ઓર લઈ લો, સ્થૂલ લઈ લો, ખ્યાલ ના આવે તો, કે માન લો કે આપણે અત્યારે હાલ મનુષ્યની પર્યાય છે બરાબર છે, તો પૂર્વમાં બીજી કોઈ પર્યાય હશે, અનાદિથી કોઈને કોઈ શરીરની સાથે આ જીવ રહેતો આવ્યો છે, તો એ રહેતો આવ્યો છે તો પણ એ શરીર રૂપે ન થયો એ સિદ્ધિ થાય છે. ક્યાંથી સિદ્ધિ થાય છે? જો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા નથી થયો એ રીતે એની વાત નથી હવે, હે ને? એ નથી થયો એ તો બહુ મોટી વાત છે, નથી થયો એ તો આધાર છે આપણો, પરંતુ પર્યાયમાં નથી થયું. પર્યાયમાં આ આત્મા પર્યાયમાં મનુષ્ય થઈ જાય એવું ન બને, કેમ કે પર્યાયમાં દેવ થઈ જાય એવું ન બને. દેવ અનંતવાર થયો પણ પર્યાયમાં આજે દેવ થયો, દેવ ને દેવ રૂપે ઉપજ્યો છે, દેવનો દેવ ગતિના એમાં દેવ શરીરમાં પ્રગટ એના સહયોગમાં આવ્યો છે, પણ એ પર્યાયપણે પણ થયો નથી. કેમ નથી થયો? કેમ કે એનામાં એક અસત નામની શક્તિ છે, હે ને, કે જેથી એમાં પરચતુષ્ટયનો સદાકાલ અભાવ રહે છે અને હંમેશા પોતાના ચેતન રૂપે કાયમી રહે છે. કામ કારણ કે એનામાં સત નામની શક્તિ છે. તો આ રીતે પર્યાયમાં આવી ફિલિંગ આવી અને આ સતત એવા સત અને અસત એવા અનંત ધર્મી, અનંત ધર્મ વાળો એ ધર્મી એની દ્રષ્ટિ થવી, એ આ અનુભવની પદ્ધતિ છે. આખી પદ્ધતિ આ રીતે છે, ખ્યાલ આવે છે આખી વાત? જો પર્યાયમાં જે ફિલિંગ આવે છે ને, પર્યાય માન લો કે આપણે ઓર લઈએ ઉદાહરણ કે સૂર્યનું એક કિરણ તમારા બેડરૂમમાં પ્રવેશ થયું સવારમાં, તો તમને શું દેખાયું? કિરણ. અને તમે જ્ઞાન શાનું કર્યું? કે સૂર્ય ઉગ્યો, સૂર્ય દેખ્યો. તો તમે ફિલિંગ શાનું કર્યું? કિરણનું. અને નિર્ણય શાનો કર્યો? અનુમાન જ્ઞાન શાનું કર્યું? સૂર્ય. એ રીતે હર પર્યાયમાં, હર પર્યાય પર્યાય આ જ્ઞાનની અનુભૂતિ છે, એ જ આત્માનુભૂતિ છે. એ પરને જાણવા છતાં પર્યાયમાં રાગ સાથે રહેતો હોવા છતાં આ આત્મા રાગ રૂપે થયો નથી એવી એ પર્યાયની અંદર પણ અહીંયા વાત આવે છે. એટલા માટે અજ્ઞાની પણ, અજ્ઞાની જીવને પણ પર્યાયની અંદર એ રાગની અનુભૂતિ નથી, એને જ્ઞાનની અનુભૂતિ છે. હર હર પર્યાયમાં જોઈ લો આ રીતે છે. એમ કહ્યું, જો એક પેલી પૂજા છે ને યુગલજી સાહેબની, જ્ઞાન કી પ્રતિપલે ઉઠી તરંગ, જાગતા ઉસમે આત્મ રામ, અરે આ બાલ સભી ગોપાલ, સુલભ સબકો ચિન્મય અભિરામ. આ શું આવ્યું? આ કહ્યું ને, જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ, જાગતા ઉસમે આત્મરામ. એમાં હર પર્યાયમાં પ્રતિપલ તરંગમાં, હર પર્યાયમાં કોણ જણાય છે? આત્મા જણાય છે. આત્મા જણાય છે નો શું? કે આ જ્ઞાનનું જ કાર્ય છે. આ જ્ઞાન જાણવું એ જ્ઞાનનું કાર્ય છે. આ જે પરિણમન છે જ્ઞાનનું એ જ આત્મા છે. જ્ઞાનાનુભૂતિ છે એ જ આત્માનુભૂતિ છે. જ્ઞાનાનુભૂતિ છે આત્માનુભૂતિ છે, ને આત્માનુભૂતિ છે મારી અનુભૂતિ છે. આપણે એના પર ન આવતા ક્યાં જતા રહીએ છે? આ છે ને, કિંતુ પર સત્તા મે પ્રતિબદ્ધ, કિર મર કટ સી ગહલ અનંત, અરે પાકર ખોયા ભગવાન, ન દેખા મેને કભી વસંત. આ ભૂલ થઈ ગઈ હે ને. આ કહ્યું ને, કિંતુ પર સત્તા મે પ્રતિબદ્ધ, જે 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 હવે હવે એમ કહ્યું કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એ ગાથામાં એમ કહ્યું, હર પ્રતિપલ જ્ઞાનની પ્રતિપલ ઉઠે તરંગ, એમાં આત્મા જ જણાઈ રહ્યો છે. એ આત્માની જ અનુભૂતિ છે, એ જ્ઞાનનું જ પરિણામ છે, એ જ્ઞાનની જ ફિલિંગ છે. એ બધું હોવા છતાં અજ્ઞાની કેમ છે? કિંતુ, કિંતુ પર સત્તા મેં પ્રતિબદ્ધ, એ હોવા છતાં આ જ્ઞાનાનુભૂતિ છે એના ઉપર એનું ધ્યાન જતું નથી. કેમ ધ્યાન જતું નથી? કેમ કે એ વખતે એનામાં જાણવામાં આવવાવાળા પદાર્થો પ્રત્યે આસક્ત થઈ જાય છે. એમાં કાંઈ ને કાંઈ કલ્પના કરી લેશે, કાં તો પછી એ પદાર્થોને જાણ્યા છે એ અલ્પ જ્ઞાનમાં, એ ગેયાકાર જ્ઞાનમાં, એ અલ્પ જ્ઞાનમાં જ્ઞાનના ઉઘાડમાં અહંકાર કરી લેશે. એટલે જાણવાવાળો સ્વભાવવાળો હું છું એ રીતે દ્રષ્ટિ ન થતા એ નોર્મલ થતું નથી, નોર્મલ થતું નથી, વિચલિત જ રહ્યા કરે છે. આ એની એક બહુ મોટી મિસ્ટેક થઈ જાય છે. હર જગ્યાએ તમે આ 15મી ગાથામાં પણ આ વાત લખી છે, ત્યાં પણ લખી છે, જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ, હે ને, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અથવા જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ, અને વિશેષ જ્ઞાનનો અથવા ગેયાકાર જ્ઞાનનો તીરો ભાવ, એ રીતે કરે છે. જો વાંચો 15મી ગાથા, ત્યાંથી જ વાંચી છે, બહુ સુંદર છે. મારી પાસે ઓલો ગ્રંથ છે ને, એટલે પાના બહુ ફેરવા પડે છે. હું ગુરુદેવસિંહનું પહેલા લાવ્યો હતો સમયસાર સિદ્ધિ, એમના પ્રવચનમાં અને કઈ બહુ સારા સારા પ્રમેય હતા, એ વિકલ્પ હતું બતાવવાનો મારો. જો સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ જ્ઞાન, ગેયાકાર જ્ઞાનનો તીરો ભાવથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. આ જ વાત આની સાથે જોડવા, બધી જ વાત એક જ છે, કોમન છે. હવે શું કહે છે, જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ. આ જે સામાન્ય જ્ઞાન કહ્યું એ ત્રિકાલી સામાન્યની વાત છે કે પર્યાયમાં સામાન્યની વાત છે? હેને, જો દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્યમાં બી સામાન્ય વિશેષ છે, ગુણમાં બી સામાન્ય વિશેષ છે, અને પર્યાયમાં બી સામાન્ય વિશેષ છે, ખ્યાલ આવે? તો જે જ્ઞાન સામાન્ય, આપણે છે ને પેલા વિદ્વાન ભણાવવા આવતા ને ત્યારે આમ મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન ને કેવલ જ્ઞાન. આ મતિ, શુદ્ધ, અવધિ, મનપર્યાય બધું શું છે? વિશેષતા છે. એ જ્ઞાનના વિશેષ ભેદ છે, કર્મની ઓરથી જ્ઞાનમાં પાડવામાં આવેલા ભેદ છે, અથવા ઘેઓને જાણવાની પ્રક્રિયાની ઓરથી જ્ઞાનમાં કરવામાં જાણવામાં આવતા ભેદ છે. પરંતુ એ ભેદોને મટાડીએ તો બધામાં શું કોમન છે? જ્ઞાન 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 જ્ઞાન. એ વાસ્તવમાં પારણામિક ભાવ સ્વરૂપે છે. પારણામિક ભાવ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં પ્રસર્યો છે. અરે મતિ જ્ઞાનની, કુમતિ જ્ઞાનની પર્યાયમાં પણ પારિભાણ પારણામિક ભાવ બેઠો છે. હે ને, કોઈ આમ ત્યાં ને ત્યાં જ જોવાનું છે. અનુભૂતિ થઈ રહી છે, એ જ આત્માનુભૂતિ છે. કોઈ અલગથી કોઈ આત્માને જોવાનો છે ને ત્રિકાલી ધ્રુવ પાસે જવાનું છે નહીં. ત્રિકાલી ધ્રુવ હર સમયે જે અનુભૂતિ સ્વરૂપ જે જણાઈ રહ્યો છે, પોતાને બતાવી રહ્યો છે, એને જ જોવાનું છે. જો આપણે ભાવની ઓરથી કુમતિ જ્ઞાન, બરાબર છે, કુમતિ જ્ઞાનની પર્યાય ચાલી રહી છે ને. હવે એમાં પારણામિક ભાવ જોવો કેવી રીતે જોવા મળે છે. જે કુ છે કયો ભાવ છે, કુ શબ્દ છે કયો ભાવનું બતાવે છે? ઔદયિક ભાવ. મતિ છે કયો ભાવ છે? ક્ષાયુપશમિક ભાવ. મતિ એટલે જે ઇન્દ્રિયોના આવલંબન વાળું થયું ને, ક્ષાયુપશમિક ભાવ. અને પછી ત્રીજું જ્ઞાન શબ્દ છે કયો ભાવ છે? કે પારણામિક ભાવ છે. ખ્યાલ આવ્યો? કુ મતિ એ બધી ઉપાધિઓ છે, અને જે જ્ઞાન જ્ઞાન છે સ્વભાવ છે. જાણવું સ્વભાવ છે, અને જાણવામાં ઉલટું જાણવું એ બી ભાવ છે. પણ ઉલટા જાણવામાં પણ જાણવું જાણવું જે બેઠું છે ત્યાં, એ સ્વભાવ છે. એ પકડે, એ પકડી લે તો ઉલટા જાણવાની વાત જ ના રહી, તો એ પારણામિક ભાવના દર્શન થઈ ગયા. ખ્યાલ આવ્યો ને? ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા એને એ હર પર્યાયમાં દર્શન આપે છે, પણ આપણે દર્શન કરતા નથી. કેમ નથી કરતા? કેમ કે એ પર્યાયમાં જે ગેયાકાર રૂપ જ્ઞાન થાય છે, એમાં કાં તો જે સંબંધી જ્ઞાન થાય છે એ પદાર્થોમાં આસક્ત થઈ જઈએ છે, ત્યાં આપણી કોઈ સોચ બનાવી લઈએ છે, એમાં કોઈની કોઈ કલ્પના કરીએ છીએ, કાં તો જે ગેયાકાર જ્ઞાન એ વાસ્તવમાં એ જ્ઞાનનો આકાર છે. એ જ્ઞાનનું નામ ગેયાકાર પડ્યું છે, પરંતુ એ ગેયાકારની એ અલ્પ પર્યાયમાં હજી પ્રભાવિત થઈ જાય છે, ઉઘાડમાં. ખ્યાલ આવ્યો? એ ગેયાકાર જ્ઞાન એ કોને બતાવે છે? જ્ઞાન સ્વભાવને ત્યાં ધ્યાન જતું નથી, એટલે કાં તો જ્ઞાનના ઉઘાડમાં મેં ઘણું જાણ્યું, મેં હું સારું જાણ્યું, મેં પહેલા જાણ્યું, હું બહુ જાણ્યું. પોતાના જ્ઞાનની ઓળખાણ પણ ગેયોની ઓરથી કરે છે. અરે અનંત ગેયોને જાણ્યા કે થોડા ગેયોને જાણ્યા, જાણવાનો સ્વભાવ તો આત્માનો છે. ખ્યાલમાં આવ્યો કે નહીં? એ છે. માની લો કે ઝેરોક્સ મશીન લઈ લો, એમાં કે ઝેરોક્સ મશીનમાં કોઈ સામાન્ય કોઈ એક કાગળની એક ઝેરોક્સ કરવા આપો એ વ્યક્તિને, કે ભાઈ તું આમાં એક ચિત્ર દોર્યું છે, મારા દીકરાએ એક મટકું બનાવ્યું છે, તો તું એનું એક ઝેરોક્સ કાઢી લે. અને એક વ્યક્તિનો એક એવો કાગળ છે કે એમાં 100 કરોડની મિલકતનો કાગળ છે, એનો ઝેરોક્સ કરો, બરાબર છે? તો એ ઝેરોક્સ વાળો 100 કરોડના કાગળના કેટલા રૂપિયા લેશે ઝેરોક્સના અને પેલાના? ખ્યાલ આવે કે એને શું મતલબ છે? એ રીતે જ્ઞાન તાજમહેલને જાણે કે ગટરને જાણે મુંબઈની, એમાં જ્ઞાનમાં શું ફરક પડી જાય છે? તો ગેયોની ઓરથી જ્ઞાનમાં ભેદ કરવો એનું નામ મિથ્યાત્વ છે. ગેયલુપ થતા રૂપ મિથ્યાત્વ ચાલે છે. ખ્યાલ ઘણા ગેયોને જાણે કે ઓછા ગેયોને જાણે, તો એમાં જ્ઞાનમાં શું ફરક પડી ગયો? તો એ રીતે જ્યારે ગેયોથી પ્રભાવિત થાય છે તો જ્ઞાન સ્વભાવનું લક્ષ છૂટે છે. ખ્યાલ એનું નામ ગેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરી નાખે છે. જો અહીંયા બહુ સુંદર વાત છે કે અજ્ઞાની કેમ રહે છે? અનુભૂતિ તો આત્માની થઈ રહી છે, પરંતુ એ એમ માને છે કે મને તો રાગની અનુભૂતિ છે, ક્રોધની અનુભૂતિ છે, એ ભૂલ થઈ ગઈ. અહીંયાની ગાથામાં એમ કહે છે, 17મી 18મી ગાથામાં આપણે પૂજનનો આધાર લીધો, એમાં પણ એમ કહ્યું કે હર પ્રતિક્ષણ પર્યાય પર્યાય આત્મા જિસમે ઝાંકતા આત્મા આત્મરામ આત્મા જણાઈ રહ્યો છે, પરંતુ શું? કિંતુ પરસત્તામે પ્રતિબદ્ધ. પરસત્તામે એટલે જે પર જણાય છે, પર જણાય છે તો સ્વભાવ. શું કહ્યું? પર જણાય છે સ્વભાવ, પણ એ પર જણાય છે એમાં પરમાં કાંઈ નહીં કાંઈ કલ્પના કરવી એ વિભાવ, એ મિથ્યાત્વ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ રીતે છે. એક વખત આ રીતે હું ચર્ચા કરતો હતો તો કોઈએ એમ કહ્યું કે પરને જાણવાની વાત કેમ લો છો? તો પછી મેં દાદરની જ વાત છે, દાદરમાં દસ લક્ષણ પર્વમાં ગયો હતો ને ત્યાં પ્રશ્ન આવ્યો હતો. બધું કઈ વાંધો નહીં, આપણી આપણા માથે તો ગુરદેશી છે. તો પછી મેં એક ઉદાહરણ આપ્યું કે બધાને ખબર પણ છે, ઉદાહરણ પણ બહુ મજા આવશે, કે એક ભાઈએ એક પ્રશ્ન પૂછ્યો અને એ ભાઈ કુદરતે એક બાળકે પ્રશ્ન પૂછ્યો અને એ વખતે એ અત્યારે સભામાં હતા, પછી ખબર પડી. એક બાળકે પ્રશ્ન પૂછ્યો કે હે ગુરુદેવશ્રી, હું આંખ બંધ કરું છું તો મને તો અંધારું દેખાય છે, આત્મા તો દેખાતો જ નથી. સાંભળજો, પરને જાણવા સંબંધી કોઈ ભૂલ હોય તો નીકળી જશે. તો કહે છે કે ગુરુદેવસિંહ કહે છે કે જો આંખ ખોલું છું તો આ બધું દેખાય છે અને આંખ બંધ કરું છું અંધારું દેખાય છે, આત્મા તો દેખાતો જ નથી. તો ગુરુદેવસિંહ કહે છે કે અંધારું દેખાયું ને એ કોને જાણ્યું? તો કે એ આત્મા છે. અંધારું જાણવા વાળાને આત્મા કહ્યો, શુદ્ધાત્માને જાણવા વાળા આત્માને આત્મા કહો ને? અરે અંધારું જાણે છે એ જાણવાનું કાર્ય આત્માનું છે, જ્ઞાનની વાનગી છે, એ જ્ઞાનનું પરિણામ છે. જ્ઞાન એ આત્માની પરિચય કરાવવા વાળો એજન્ટ છે, એનું એ ધાણ છે, એની નિશાની છે. ત્યાંથી તું આત્મામાં ચાલ્યો જા, અંધારાનું કંઈ કામ પડ્યું એવું લાગ્યું તને, અંધારાનું કોઈ પ્રયોજન તને ભાસ્યું, તો કહે છે કે તું જ્ઞાનને ચૂક્યું. જ્ઞાનમાં જે ગે જાણવામાં આવે છે એ ગેમાં પ્રયોજન ભાસતા એ જ્ઞાનને ચૂકી જાય છે. એ ગેયાકાર જ્ઞાનમાં એ ગેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય છે. ભાઈ શુદ્ધાત્મા તો ત્રણેકાળે વિદ્યમાન છે, પણ શુદ્ધાત્માની અનુભૂતિ થવી બહુ જરૂરી છે, એની ઓળખાણ, એમાં એકત્વ બુદ્ધિ. ગયે છે બોરીવલ્લીમાં જયારે દશલક્ષણ પ્રવચન હતા, એમાં પહેલા પ્રવચનમાં સમયસારની પહેલી ગાથાથી શરૂઆત કરી હતી. ત્યાં મેં શું પ્રથમ વાક્ય કહ્યું કે આજ સુધી કોઈ પણ આત્માને શુદ્ધાત્માના કારણે અનુભૂતિ થઈ, શુદ્ધાત્માના કારણે સમ્યક દર્શન નથી થયું. અચ્છા, શુદ્ધાત્માના કારણે સમ્યક દર્શન થાય તો કોને કોને સમ્યક દર્શન હોવું જોઈએ? તો કેમ નથી? તો કે શુદ્ધાત્માના આશ્રયથી સમ્યક દર્શન થાય છે, શુદ્ધાત્માથી નહીં. શુદ્ધાત્માને તો તું એને ન જોવે તોય શુદ્ધાત્મા છે, એને જોવે તોય પ્રભાવિત થતું નથી, શુદ્ધાત્મા છે. એમ શુદ્ધાત્માને જોવે એનું નામ સમ્યક દર્શન છે. આખી આખી એની ગેમ જુદી છે આ રીતે. તો આ એ બધી વાતો આ એક જ જગ્યાએ અહીંયા કે ભાઈ તું કમસે કમ તું શુદ્ધાત્માને જાણતું નથી. હવે પંદરમી ગાથા આપણે ઉપાડી કે અહીંયા એમ કહે છે, પેલા અહીંયા જ્ઞાનીની વ્યાખ્યા આપી છે, બહુ સુંદર વ્યાખ્યા આપી છે, સવા દસ છે ને. સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ ગયાકાર જ્ઞાનના તિરોભાવથી જયારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે છે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે. શું છે આ બધું? એને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ ગયાકાર જ્ઞાનનો તિરોભાવ. તો જે પર્યાયમાં જાણવું થાય છે, પર્યાયમાં પર પદાર્થોનું ગેયોનું જાણવું થાય છે, ગયાકાર રૂપે પરિણમે છે. અગર એમાં જે જાણવું થાય છે, જાણવું જાણવું થાય છે જ્ઞાન સામાન્ય. અગર જાણવું થાય છે એ મારી હયાતી છે, જાણવું થાય છે એ મારી પહેચાન છે, એ મારી મર્યાદા છે, એ મારી સીમા છે. અગર જો એની પોતાની સીમામાં એ પોતે રહે વર્તમાન ઉપયોગ, તો શુદ્ધોપયોગ થઈ જાય. અને એ જો એમાં જે વિશેષ કહ્યું ને, અને વિશેષ એટલે ગેયાકાર જ્ઞાનનો તિરોભાવ, તો એને ગેયાકાર જ્ઞાન એટલે એમાં તિરોભાવ, તિરોભાવ એટલે ધંકાઈ ગયું, એટલે એનું લક્ષ છૂટી ગયું. પણ જો એ ગેયાકાર જ્ઞાનમાં લક્ષ ચાલી જાય છે તો શું થઈ જાય છે? એ ગેયાકાર જ્ઞાનનું લક્ષ કરે છે તો આ ઘે આવો ને આ ઘે આમ ને આ પદાર્થ આમ ને આ પદાર્થ તેમ. અહીંયા તો એટલી ખબર હશે કે ઘે કોને કહેવાય ને ગેયાકાર કોને કહેવાય. ઘે એ પરની પાર્ટીનો પદાર્થ છે અને ગેયાકાર એ સ્વની પાર્ટીનો પદાર્થ છે, કેન્ડિડેટ છે. ખ્યાલ આવે કે નહીં? ગેયાકાર એ સ્વમાં જશે અને જે ઘે છે એ, ખ્યાલ આવે? અહીંયાની ગાથાના અનુસાર એ ગેયાકાર હું એ સ્વ કહું છું. હે ને, બાકી તો કેવલ જ્ઞાનને પણ આજે પર કહી દીધું ગુરુદેવશ્રીએ. આજના અધિકારમાં આવ્યું ને કેવલ જ્ઞાન પણ. કેવલ જ્ઞાન જે પર્યાયમાં થાય છે એ આત્માનો વ્યવહાર છે. અને શુભ અશુભ ભાવને પ્રભુ વ્યવહાર કહો એ તો સમજમાં આવે, પણ કેવલ જ્ઞાન જે વ્યવહાર છે કેમ વ્યવહાર છે? ખ્યાલ? અચ્છા, વ્યવહાર કેમ કીધું એને? ખ્યાલ કે અચ્છા, સ્વ કોને કહેવાય ને પર કોને કહેવાય? અને જો સાત તત્વની શ્રદ્ધા, બધું આના અંતર્ગત છે, કોઈ વિષયાંતર નથી, ધ્યાન રાખજો. પણ આ શું બોલું, પ્રવચન ચાલ્યું હોય ને એટલે એની થોડીક વાત મગજમાં રહે છે. તો સ્વ અને પર, સ્વ અને પર સાત તત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. સાત તત્વમાં પહેલા બે તત્વ જીવ અને અજીવ તત્વ, તો ત્યાં જીવ અને અજીવ તત્વમાં પંડિત ઓડરમલજીએ કહ્યું કે સ્વ અને પરનું સદ્ધાનની વાત છે. તો પછી ફેર પ્રશ્ન કર્યો કે સ્વ કોને કહેવું અને પર કોને કહેવું? તો કે જેના આશ્રયે મારા પ્રયોજનની સિદ્ધિ થતી હોય સ્વ છે, અને જેના આશ્રયે મારા પ્રયોજનની સિદ્ધિ ના થતી હોય પર છે, ભલે પછી એ આત્માની શુદ્ધ પર્યાય કે ગુણભેદ જ કેમ ના હોય. એટલે કેવલ જ્ઞાનની પર્યાયના આશ્રયે કેવલ જ્ઞાન થતું નથી, એટલે એને પરના ખાતામાં જ્યારે દ્રષ્ટિનો વિષય આવે, જ્યારે સમ્યક દર્શન કરવાની વાત આવે, ત્યારે આત્માના દર્શનની વાત કરવાની આવે, અસલી જીવની વાત આવે, જ્યારે એ જીવની વાત આવે કે જેના આશ્રયથી સમ્યક દર્શન પ્રગટ થાય છે, એ વાત આવે તો કેવલ જ્ઞાન પણ એ બહિર્તત્વમ એને બહાર કાઢ્યું. આજના પ્રવચનમાં હતું કેવલ જ્ઞાન. એટલા માટે વ્યવહારનો વિષય એટલે કોઈ તુચ્છ વસ્તુ છે એમ નહીં. વ્યવહારનો વિષય એટલે કે જેનું લક્ષ કરવાથી મારી કાર્યની સિદ્ધિ થતી નથી, વ્યવહારનો વિષય બસ એ રીતે લેવું છે. તો એ રીતે આ જે ગેયાકાર છે, એ ગેયાકાર જે છે એ તો આત્માની જ પરિણતિ છે, બરાબર છે. પણ એ ગેયાકાર ઉપર દ્રષ્ટિ જાય, પણ એ ગેયાકાર એ જ્ઞાનનો આકાર છે એમ ધ્યાન ન જાય તો કહે છે કે ગેયાકાર અલ્પ જ્ઞાન, ઉઘાડ જ્ઞાન અથવા એમાં જણાવવાળા ગેહો પર પ્રભાવિત થઈ જાય છે અને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરે છે. આ વાત મારે અહીંયા મુખ્ય નથી કરવી, મારે એ વાત કરવી હતી કે એ જે પર્યાયની અંદર પણ એ વખતે રાગ હોવા છતાં પણ, ઘિયાકાર જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાનની પ્રસિદ્ધિ કેમ છે? તો એક બહુ સુંદર લીટી લખી છે, આમાં હું બતાવું ટીકામાં. જુઓ કે પરમાર્થથી વિચારીએ તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્ય આવિર્ભાવ, સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. આખી વાત ફિનિશ થઈ ગઈ. ખ્યાલ કોઈ કહે કે અમારે ગેયાકાર જ્ઞાન, અમારે તો હર સમય ગેયાકાર રૂપ જ્ઞાન પરિણમી રહ્યું છે. તો કે ગેયાકાર જ્ઞાનનો જે આવિર્ભાવ છે ને, ગેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ, હવે વાત પલટાઈ ગઈ. પરમાર્થથી જોવામાં આવે તો ગેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ જ જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ છે, કોઈ બીજું ત્રીજું જ્ઞાન નથી. ગેયાકાર જ્ઞાન ને જ્ઞાનાકાર જ્ઞાન એક પર્યાયમાં બે જ્ઞાન છે કે એક જ જ્ઞાન છે? અરે જ્ઞાન એક જ છે. એ જ્ઞાનનું નામ ગેયોની ઓરથી જ્ઞેયાકાર છે અને એ જ જ્ઞાનનું નામ જ્ઞાનની ઓરથી જ્ઞાનાકાર છે. તો એ ગેયાકારનો આવિર્ભાવ, એ ગેયાકાર એ જ્ઞાનનો આકાર છે એ જો જણાય તો કહે છે કે એને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થઈ ગયો. બસ આ આખી આખી મેટર છે. કુલ મળીને આપણે આ જીવ અપ્રતિબુદ્ધ કેમ છે, બે ત્રણ જગ્યાએ જોયું કે જ્યાં જ્યાં આ જીવે ગેયાકાર જ્ઞાન જ્યાં થાય છે ત્યાં એમાં શું થઈ જાય છે, આસક્ત થઈ જાય છે. એ ગેયાકાર જ્ઞાન વખતે એ જ્ઞાનનો આકાર છે, એ મારી મર્યાદા છે, એ મર્યાદાનો ભંગ કરે છે, એટલા માટે એની અનુભૂતિ હોવા છતાં પણ એનો સ્વાદ લઈ શકતો નથી. અનુભૂતિ તો થઈ જ રહી છે પણ આ અનુભૂતિ છે એ હું છું એવું ન જાણતું હોવાના કારણે એને આત્માના સ્વાદથી વંચિત છે. ઘણી જગ્યાએ છે, ક્યારે બી આપણે વાત એ ઉઠાવી હતી કે પર્યાયની અંદર પણ રાગ અને જ્ઞાન એક સાથે હોવા છતાં અજ્ઞાનીને પણ એ બંને એક થયા નથી, ડરવાની જરૂર નથી. દ્રવ્ય સ્વભાવ તો સુરક્ષિત છે, અરે દ્રવ્ય સ્વભાવના કારણે પર્યાયમાં રાગ અને જ્ઞાન બે એક થયા નથી. કારણ તો એ છે, પણ એ રાગ અને જ્ઞાન એક થયા નથી એમ અનુભૂતિ થાય છે એમાં એ કારણ પર દ્રષ્ટિ થાય છે, એના સિવાય કાર્ય થતું નથી. હું ચિન્હ માત્ર જ્યોતિ છું, એના વગર આ રાગ અને જ્ઞાન બે જુદા છે એમ ખ્યાલમાં આવતું નથી. રાગ અને જ્ઞાન બે જુદા છે એવું દેખાય એ જ્ઞાની, અને રાગનો અભાવ થઈ જાય કેવલ જ્ઞાની. આ કન્સેપ્ટ છે આ પૂરા શાસનનો. આ રીતે ઘણી જગ્યાએ આગળ બી જાવ તો સંવર અધિકારમાં પણ છે. સંવર અધિકાર તો બધાને ખબર છે, પ્રિય અધિકાર છે, એમાં પણ આ વાત આવી છે. ત્યાં આચાર્યદેવ કહે છે કે ઉપયોગ ઉપયોગમાં છે, બધાને ખબર છે ને, ક્રોધાદિમાં ઉપયોગ નથી હે ને, અને ક્રોધાદિમાં ઉપયોગ ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદિ નથી, અને ક્રોધાદિ ક્રોધાદિમાં છે, ક્રોધાદિ ઉપયોગમાં નથી. કોને? સિદ્ધ ભગવાનને. કેમ કે એમને ક્રોધ નથી? અરે જ્યારે ક્રોધ આવે છે ત્યારે, અરે જ્યારે ક્રોધમાં ઉપયોગ વ્યવસાય કરે છે ત્યારે પણ એ ક્રોધાદિમાં ઉપયોગ નથી, અને એ ઉપયોગમાં ક્રોધાદિ નથી. ઉપયોગમાં ક્રોધાદિનું જ્ઞાન છે પણ ઉપયોગમાં ક્રોધાદિ નથી. શું ગજબની વાત છે, શું ગજબની ચર્ચા છે ભાઈ. તો બતાવો કે કોઈ જગ્યાએ જીવને મહેનત કરવાની નથી. જૈન શાસન કોઈ જગ્યાએ ગુલામી કરાવતો જ નથી. અનુભૂતિ કરવાનું કહે છે અને પછી કહે છે કે અનુભૂતિ કરવામાં અનુભૂતિ કરવાની નથી, અનુભૂતિ થઈ રહી છે. ઘરે જ મેં તો અત્યાર સુધી એમ થાય કે નહીં નહીં હવે તો કંઈ વાંધો નહીં, હવે દુકાન તો ચલાવી શકતો નથી, મકાન બનાવી શકતો નથી, પણ હવે તો આત્માનો તો આશ્રય કરવો પડશે ને, અંતમાં પાછો એને તો ડ્યુટી કરવાનું ગમે છે ને, તો અહીંયા બી હવે આત્માનો આશ્રય કરવા પછી ધ્યાન લગાવી દેશે, આંખો બંધ કરીને શિખરજીની ટોચ પર બેસી જશે, આ કરશે તે કરશે, એને બધું ઘણું બધું કરશે. તો કહે છે કે આ આત્મા ક્રોધાદી વખતે પણ ઉપયોગ એટલે લક્ષણ લઈ લીધું, ક્રોધાદીમાં ગયું જ નથી. આત્માને આત્માનો આશ્રય લેવો છે એ વાત સાચી હોવા છતાં આશ્રય લેવામાં શું કરવું, તો કે આત્મા બહાર ગયો જ નથી. ખ્યાલ આવે કે આવો નિર્ણય થઈ જવો તો બહુ જોરદાર વસ્તુ છે ભાઈ. તો શું થશે, તો કે ક્રોધાદીમાં જયારે એકત્વ બુદ્ધિ છૂટી જશે, એ ક્રોધાદી એ પોતાના પરિણામ નહીં લાવે. ખરેખર તો હવે એ વાત ખુલે છે, 19મી ગાથા અક્ષયભાઈ એને આપણી ચિઠ્ઠી છે, કાળી ખોટી ચિઠ્ઠી છે ને આપણી, જે કાળી ચિઠ્ઠી એ છે પૂરી, અને એ કાચી ચિઠ્ઠી કાળી ચિઠ્ઠી એક જ છે, અને એ બધો આપણો વ્યવસાય છે. શું જીવ ભૂલ શું કરે છે એની ચર્ચા અહીંયા 19મી ગાથામાં આવી છે. થોડીક શરૂઆત તો કરી દઈએ, 3 મિનિટ છે. અત્યાર સુધી શું આપણે ચર્ચા કરી, ખ્યાલ આવે કે નહીં, કે આ આત્મા અપ્રતિબુદ્ધ કેમ છે એના ઉત્તરમાં અગર એ વાત આવે, સાંભળજો વિષયને હું સમેટ્યું છું, કે આ આત્મા હું અપ્રતિબુદ્ધ કેમ છું, પ્રભુ અત્યાર સુધી અજ્ઞાની કેમ છું, એના ઉત્તરમાં આપણને એક જ જવાબ ગુરુદેવજી આપે છે કે તું આત્માને જાણતો નથી, તે આત્માને જાણ્યું નથી અથવા આત્માની અનુભૂતિ કરી નથી. તો પછી તરત આપણે વાત ઉઠાવી, આચાર્ય કુંકુદેવનો આધાર લીધો, અમૃતચંદ્રદેવની ટીકાનો આધાર લીધો કે પ્રભુ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો અનુભવમાં આવી રહ્યો છે ને, અનુભૂતિ તો થઈ રહી છે ને, પછી મને અપ્રતિબુદ્ધનું કેમ કહો છો, તો કે અનુભૂતિ જે થઈ રહી છે ને પર્યાયમાં એ હું છું, આજે જ્ઞાન થઈ રહ્યું છે ને એ હું છું, આજે જ્ઞાન થઈ રહ્યું છે ને ત્યાંથી હું ચેતન છું, ત્યાંથી હું દેહથી ભિન્ન અનુભવ કરું, અને એને લઈને મારું જ્ઞાન મારું કર્મ જ્ઞાન છે, મારું કર્મ રાગ નથી, એમ અનુભૂતિ થઈ જાય. રાગ મારું કર્તવ્ય નથી, રાગ મને કરવા લાયક નથી, રાગ મારું સ્વરૂપ નથી, અને દેહમાં ન સેન્સ છે, રાગમાં ન સેન્સ છે, રાગમાં ન સુખ છે, દેહમાં ન સુખ છે, તો એ મારું કઈ રીતે હોઈ શકે. એ પ્રમાણે એનાથી પોતાના સુખની કાર્યસિદ્ધિ કરવા માટે એ પ્રયોજન જ્યારે રાગમાં, ચાહે શુભ હોય એમાં, કાં તો બાહ્યમાં શરીર હોય નિરોગી એમાં, કાં તો સંયોગમાં દેહશાસ્ત્ર ગુરુમાં, એનું જે પ્રયોજન ન ભાષે એ દિવસે એ નિર્વિકલ્પ થઈ જાય, વસ્તુ નિર્વિકલ્પ અને પરિણામ નિર્વિકલ્પ. આજે આ બી આવ્યું હતું પરમ આવશ્યક અધિકારમાં, હે ને, દેવગુરુ શાસ્ત્રને બી ઉડાવી દેવાના આવ્યું હતું ને. આજે બધી વાત બહુ સુંદર અદભુત વર્ણન કરશે ગુરુદેવસિંહ કે ભાઈ તો નિમિત્ત છે. પછી કે નિમિત્ત કોને કહેવાય, જ્યારે તારું કાર્ય થાય ત્યારે એના પર આરોપ આવે. શાનો આરોપ આવે, મારું કાર્ય કર્યું એનો આરોપ આવે? અરે એમના માર્ગદર્શનના અંતર્ગત મેં ઉપાય કર્યો ને મેં સિદ્ધિ કરી, તો કોના માર્ગદર્શનના અંતર્ગત મેં આ કાર્ય કર્યું એટલું શ્રેય એમને મળે છે, અને એમને શ્રેય જોઈતું નથી. ખ્યાલ આવે કે નહીં? આ કે જબરજસ્ત વાત છે. 19મી ગાથાની આ ભૂમિકા અથવા ઉત્થાનિકાના આધાર પર આપણે આ વર્ણન કર્યું. ક્યારેક 19મી ગાથાના અંતર્ગત પ્રવેશ કરવાનો જ્યારે આપણો યોગ આવશે ત્યારે બહુ સુંદર ચર્ચા હશે કે આ જીવને દેહ, એક લીટીમાં કહી દઉં એટલે આ ગાથાનું સ્થાપન થઈ જાય, કે સંયોગમાં દેહ છે એને પોતાનું સ્વરૂપ માને છે, સાંભળજો, અને જે દેહના લક્ષથી રાગાદી થાય છે એને સ્વભાવ માને છે, અને જે બાહ્યમાં જે સંયોગો છે એને પોતાના માને છે, અને એને લક્ષને થઈને રાગાદી થાય છે એને સ્વભાવ માને છે એટલું નહીં, અને એનું પૂર્તિ કરવી એ એનું જીવન માને છે, અને એની પૂર્તિ કરવા માટે જે કરવું પડે કરે છે. જે કરવું પડે એટલે ખ્યાલ આવી ગયું, હિંસા જૂઠ ચોરી કુશીલ પરિગ્રહ બધું કરે છે. અરે સંસારમાં તો એટલી અભેદ બુદ્ધિ છે આને રાગાદીમાં, કે અગર રાગની પૂર્તિ કરવી એ ક્વોલિટી ગણાય છે લોકની અંદર. એક પિતા પોતાના પુત્રની ખ્વાહિશ એના રાગની પૂર્તિ કરે એ ક્વોલિટી ગણાય છે, અરે એના દીકરાઓની ઈચ્છાઓ પૂર્તિ કરે એને સક્સેસ કહેવામાં આવે છે લોકની અંદર. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા કહે છે કે જૈન શાસનની એંગલ અલગ છે, ઈચ્છાની પૂર્તિ કરવાથી સુખ નથી થતું, ઈચ્છાના અભાવ કરવાથી સુખ થાય છે. એ બધી વાતો આગળની ગાથાઓમાં આવવાવાળી છે, જ્યારે પ્રસંગ હશે ત્યારે એની ચર્ચા કરીશ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મસ્વરૂપ.